ટ્રેક નંબર 38 પર્યાયના પ્રદેશ દ્રવ્યથી ભિન્ન છે કે અભિન્ન તે વિશે. પર્યાય ઉપર દ્રષ્ટિ કરવી કે દ્રવ્ય ઉપર? પર્યાય ઉપર તરે છે કે અંદર છે? આવી બધી પંડિતાઈ મને ન આવડે. આ તો અનુભવથી જ સિદ્ધ થાય. કોને છે આવો અનુભવ? સ્વાનુભવ વિભૂષિત ભગવતી ચંપાબેનને. તો ચાલો પૂછી લઈએ તેમને જ.
ચત્તારી શરણમ પૂજામી, અભિંતા શરણમ પૂજામી, સીધા શરણમ પૂજામી, સાહુ શરણમ પૂજામી, કેવડી પણ તો ધનુ શરણમ પૂજામી. ચાર શરણ, ચાર મંગળ, ચાર ઉત્તમ કરે જે ભૂસાગરમાં ફરે તે. સકળ કરમનો અનંત મોક્ષ તરા સકળે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને નિત્ય જાય. સંસારમાં એ શરણ ચાર અવર શરણ એ ગોળ જે નરનારી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે અમૃત સે ભક્તિ કલા ભંડાર ગુરુ તમે સમરે કોઈ સદા મનું છે. પડતા કોઈ અપેક્ષા ભિન્ન કેને માતે, કોઈ અપેક્ષા અભેદ કેને માતે, પ્રવચન સાર મેં અભેદ કેને માતે, બોલો ભિન્ન કેને માતે. ઇસલિયે નાન ઓર દર્શન, નાન દોનો કો જાનતા હૈ ઓર દર્શન નિર્વિકલ્પ હૈ અપને કો જાનતા હૈ. ઇસલિયે અનુભવ મેં ઓ દર્શન અપને કો અનુભવતે હૈ તો જ્ઞાન તો સાથ મેં હી રહેતે હૈ, જ્ઞાન ચલા નહીં જાતા હૈ. વેદન તો દોનો કા હોતા હૈ, દ્રવ ઓર પર્યાય. પર્યાય વેદન મેં પર્યાય આતી હૈ તો ભી દ્રવ કો તો જ્ઞાન મેં ભી ખ્યાલ મેં રહેતા હૈ, દર્શન મેં ભી ખ્યાલ મેં રહેતા હૈ. દોનો દર્શન નહીં રહેતા, જ્ઞાન સભી કરતા હૈ. જ્યાં ભેદ કી વાત આવે ત્યાં ભેદ ઓર અભેદ દોનો સમજના. એસે દોનો કટકા જૈસા પરમાણુ પરમાણુ કટકા હૈ, એસા કટકા તો નહીં હૈ તો વેદન કૈસે હોવે? જો પર્યાય કૈસા કટકા હોવે તો વેદન કિસકા હોવે? વેદન પર્યાય કા નહીં હોવે, કૈસા વેદન હોવે? એટલે ભેદાભેદ દોનો વસ્તુ જ્ઞાન જાણતે, જ્ઞાન સાથ મેં રહેતા હૈ. સામાન્ય ઓર વિશેષ દોનો.
સામાન્ય દર્શન વિશેષ નહીં,
વિશેષ
દોનો.
તો એ અકેલા હોવે તો પછી વેદન ભી નહીં હોવે સ્વાનુભૂતિ મેં, તો એ કોણ જાણે? હવે ત્યાં અપેક્ષા થી સમજના. સબ જ્ઞાન સ્વ કો જાનતા હૈ વહાં ભી અપેક્ષા થી સમજના, ઓર ભેદાભેદ વસ્તુ વહાં સબકો અપેક્ષા થી સમજના.
આવે છે ને એ શાસ્ત્રમાં ગુરુદેવ કહેતા હતા એ બરાબર, પણ ગુરુદેવ જો દ્રવ ને પર્યાય કરવા જુદા જે કહેતા હતા, દ્રવ દ્રષ્ટિ ની અપેક્ષા એ કહેવામાં આવે છે. દ્રવ ઉપર જ્યાં દ્રષ્ટિ જાય છે ત્યાં ભેદ ઉપર દ્રષ્ટિ રહેતી નથી, ને પર્યાય તો એક ક્ષણિક પોતે છે, ને દ્રવ પોતે શાશ્વત અનાદિ અનંત છે, અખંડ દ્રવ્ય છે. એમાં દ્રવમાં ભેદ નથી, દ્રવ અને ગુણ અનાધિન પર્યાય ક્ષણપૂર્તિ થાય છે. માટે દ્રવ ઉપર દ્રષ્ટિ કરતા પર્યાયનો ભેદ છૂટી જાય છે. માટે દ્રવ દ્રષ્ટિની મુખ્યતામાં પર્યાય એમાં ગૌણ થતા પર્યાયનો સ્વભાવ જુદો, પર્યાય ક્ષણપૂર્તિ એટલે અપેક્ષા એના પ્રદેશ જુદા એમ કહેવાય છે. પણ છતાં જો એને તદ્દન બે જુદા પડી તો પછી સાધના કોની કરવી? કે જે નિર્મળ પર્યાય ઉઠે છે એનું વેદન તો જીવમાં થાય છે. જે નિર્મળ જ્ઞાનની નિર્મળતા, દર્શનની નિર્મળતા, અનંત ગુણો નિર્મળ, જે દ્રવ પર દ્રષ્ટિ સમ્યક દર્શન થાય તે સર્વગુણા તે સમ્યક, બધા ગુણોનો અંશ નિર્મળ થાય, એની વેદન વેદન તો જીવને થાય છે, જો તદ્દન જુદા હોય તો એનું વેદન જીવને ન થવું જોઈએ. દ્રવ્ય જુદું ને પર્યાય જુદું વેદન થાય છે, માટે એની સાથે દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતા એ ગુરુદેવ જે કથન કરતા હતા એમાં પ્રદેશ જુદા કહેતા હતા, પણ જ્ઞાનમાં એમ હોવું જોઈએ જો તદ્દન જુદા હોય તો એનું વેદન જીવને થાય. માટે શાસ્ત્રમાં જેમ ક્ષેત્ર એને સમર અધિકારમાં આવે એમ દ્રવ્ય પર્યાયને પોતે પર્યાય દ્રવ્ય એવી વાત પણ આવે છે. એ બે વાતનું મેં કરીને સમજવું જોઈએ. દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતા એ પ્રદેશહીન, જ્યાં દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતા જીવને લક્ષણ આવે તો એમ કહેવાય. પણ જ્ઞાન સાથે જ્ઞાન એવું રહેવું જોઈએ કે તદ્દન ભિન્ન હોય તો સાધના કોની કરે. અનાદિકાળથી જે અશુદ્ધ પર્યાય શુદ્ધ પર્યાય દ્રવ ઉપર દ્રષ્ટિ મૂકતા જે શુદ્ધ પર્યાય જીવમાં સમજ થાય છે, એ શુદ્ધ પર્યાયનું વેદન જીવમાં થાય છે. માટે જ્ઞાન એવું હોવું જોઈએ કે આ વાત સર્વ અપેક્ષા એ નથી, એ કોઈ અપેક્ષા એ દ્રવ ગુણ એ પર્યાય જીવના છે. એને તદ્દન ભેદ જો કહેવામાં આવે તો સાધના કોઈને કરવાની રહેતી નથી. તો નિર્મળ પર્યાય કોની પ્રગટ કરવી, અશુદ્ધ પર્યાય ટાળવી, ભેદ વિનાની ધારા પ્રગટ કરવી, એ બધું સૈન્ય નક્કી કરવું. માટે તદ્દન સર્વ અપેક્ષા એ નથી. જ્ઞાનમાં એમ હોવું જોઈએ કે કોઈ અપેક્ષા એ પર્યાય દ્રવ્યનો દ્રવ્ય પર્યાયનું નાશ થતા દ્રવ્યનો નાશ થાય, દ્રવ્યનો નાશ થતા પર્યાયનો નાશ થાય, એ વાત પણ બરાબર છે. માટે એ વાત જ્ઞાનમાં રાખીને દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતા એ વાતનું કથન આવે છે. ગુરુદેવ દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતા એ કથન કરતા હતા.
દ્રષ્ટિની
મુખ્યતા એ જુદા પડે છે.
અને પર્યાય ક્ષણ ક્ષણે આવીને ચાલી જાય, બીજી ક્ષણે બીજી પર્યાય આવે, ત્રીજી ક્ષણે ત્રીજી પર્યાય આવે, એટલે દ્રવ્ય ને પર્યાય ને સ્પર્શતું નથી એમ આવે. પણ
સ્વભાવ
જુદા, એના કાર્યો જુદા, માટે એ અપેક્ષા. એક ક્ષેત્ર ભિન્ન સ્પષ્ટતા નથી, વાત જુદી છે. અને આ તો સ્વભાવ અપેક્ષા એ કાર્ય અપેક્ષા એ કે દ્રવ્ય પર્યાય ને તો એક બધું એક છે એમ નહીં, પણ બે ના સ્વભાવ જુદા એટલું લક્ષ્મ રાખે. ઓલું શાશ્વત છે ને ઓલું ક્ષણે ક્ષણે પલટાય છે, ઓલું નિત્ય છે ને આનો આ અનિત્ય છે, ઓલું એક સ્વરૂપે છે તો આ અનેક સ્વરૂપે છે.
હવે એમાં ભેગી જુદી, એના જ્ઞાન માં સમજાય જશે યથાર્થ પરિણતિ, એનું વેદન થાય છે, એ જ સમજાય છે કે સર્વથા જુદી નથી એમાં આવી જાય છે. અને આખું સામાન્ય દ્રવ્ય છે ને એ નવી પ્રગટ થાય છે ને વ્યય થાય છે, એટલે એ સર્વથા જુદી નથી તેમ એને સ્વભાવ કઈ ક્ષણ પૂરતો છે એમ એ ભેગું આવી જાય છે. અપેક્ષામાં ભેગી આવી જાય છે. એ દ્રવ્યની જેમ આશ્વત એમ સાથે નથી, નવી ઉત્પન્ન થાય ભેગી થાય છે એમ થાય છે, અને પાછી વેદન થાય છે. એ દ્રવ્યની જ પર્યાય છે અને એ પણ ક્ષણ પૂરતી છે. એટલે એને જુદીને ભેગી જેમ જ્ઞાનની અપેક્ષામાં આવે એમ સમજાય છે.
ગૌણ
કરવા માટેની કાઢી નાખવાની વાત નથી, તો દ્રવ્યના દ્રષ્ટિના જર્મની કાઢી નાખી એમ પણ વાત આવે, પણ એને સમજવું છે. જેમ રાગ જળ છે એમ કહેવાય છે, પણ રાગ જળ છે એમ જ માની લે તો કે વિભવ જ નથી, એવો અર્થ થઈ જાય ને. રાગ જળ છે એ પોતાનો સ્વભાવ નથી, જળ કહેવાય એમ. પણ તો પુરુષાર્થ છે ને તદ્દન આ જળ હોય છે, સ્વભાવ પોતાનો સ્વભાવ નથી એના જુદા. પણ હવે એ દ્રવ્યને આશ્રય થાય છે, જેવું દ્રવ્ય સ્વતંત્ર સ્વતસિદ્ધ છે એમ એ કરે પર્યાય કઈ સ્વતસિદ્ધ દ્રવ્યના આશ્રય વગરની એવી એમાં અપેક્ષા નથી આવતી, તો દ્રવ્યના આશ્રય જ પર્યાય થાય છે. જુદા નથી જેવા દ્રવ્યના એક દ્રવથી બીજા દ્રવ્યના જુદા છે, એવા એક દ્રવથી પર્યાયના એવી જાતના એવા જુદા એના નથી. એને તો દ્રવ્યનો આશ્રય છે પર્યાય, દ્રવ્યનો આશ્રય છે એને પારખો. એને એનો સ્વભાવ પર્યાયનો જુદો એટલે એને પારખો જુદા. એ દ્રવ્યને આશ્રય દ્રવ્ય જે જાતનું હોય એ જાતનું એની પર્યાય છે. ઓલા તો બે દ્રવ્ય સ્વતંત્ર એ તો તદ્દન સ્વતંત્ર છે. હા, જેવા બે દ્રવ્ય સ્વતંત્ર એવી દ્રવ્યને પર્યાય એવી જાતના સ્વતંત્ર નથી. જેવી દ્રવ્યની દ્રષ્ટિ જેવી હોય એવી જાતની પર્યાય છે. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય તો પર્યાય એવી જાતની થાય છે, વિભાવની પર્યાય છે.
દ્રવ્ય અને પર્યાય નો જે ભિન્નતા છે એના વિશે ગુરુદેવ નું કહેવાનો આશય શું થાય છે, જરા વિસ્તારથી અમને સમજાવો. તો
દ્રવ્ય દ્રષ્ટિ ની મુખ્યતામાં પર્યાય ગમ થઈ જાય છે. દ્રવ્ય ઉપર જ્યાં દ્રષ્ટિ થઈ ત્યાં પર્યાય લક્ષમાં આવતી નથી. પર્યાય આખું દ્રવ્ય જ્યાં લક્ષમાં આવ્યું સામાન્ય એમાં એ પર્યાય ગૌણ થાય છે. પર્યાય પર લક્ષ રહેતું નથી, પર્યાય છે એ દ્રવ્યની પર્યાય છે. દ્રવ્યથી અધર અધર નથી પર્યાય. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જ્યાં કરવામાં આવે છે ત્યાં પર્યાય ગૌણ થાય છે, અને એ પર્યાય ઉપર લક્ષ દ્રષ્ટિનું લક્ષ પર્યાય ઉપર હોતું નથી. દ્રષ્ટિ એકલો દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નો વિષય એકલું દ્રવ્ય છે.
જ્યારે પર્યાયમાં રાગ હોય છે ત્યારે રાગની મલિનતા છે એ બહાર રહી જાય છે, અને પર્યાય અંતરલીન થાય છે એ પરમ પરિણામી ભાવ રૂપે થઈ જાય છે. તો ધ્રુવ છે નિષ્ક્રિય છે, અને પર્યાય નો જે રાગ છે રાગ બહાર રહી જાય છે, અને પર્યાય પોતે અંતરલીન થાય છે
પર્યાય શુદ્ધ રૂપે થાય. પર્યાય બહાર રહી જાય છે એટલે તો જ્યાં ભેદ જ્ઞાન થયા ત્યાં અસ્થિરતા અલ્પ હોય છે, એ અલ્પ અસ્થિરતા રહે.
પર્યાયમાં જે રાગ હોય છે એ રાગ બહાર રહી જાય છે,
પરમ પરિણામ એટલે દ્રવ્ય પોતે આખું પારિણામિક ભાવ રૂપે છે. પર્યાય એમાં લીન થાય એટલે પારિણામિક ભાવ રૂપે દ્રવ્ય પરિણમે છે. દ્રવ્યમાં એવી યોગ્યતા હોય છે, ભૂત વર્તમાન ભવિષ્યની પર્યાયને દ્રવ્ય કહેવામાં આવે. એ પર્યાય રૂપ નહીં પણ પારિણામિક ભાવ દ્રવ્ય રૂપે રહે છે, પારિણામિક ભાવ રૂપે રહે છે. રાગ અંદર નથી આવતો, રાગ તો મલિન પર્યાય છે. દ્રવ્ય પોતે શુદ્ધતા રૂપે અનાદિ અનંત રહે છે, પરમ પરિણામિક ભાવ રૂપે છે. એ અપેક્ષા સમજી લેવી એ કઈ મૂંઝવણ નથી. દ્રવ્ય દ્રષ્ટિ કરવાથી મુક્તિનો માર્ગ શરૂ થાય છે. મુક્તિનો માર્ગ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાથી શરૂ થાય છે. અને ભેદ જ્ઞાન કરવાથી મુક્તિનો સ્વમાં એકત્વ અને પરથી વિભક્ત એવી ચૈતન્ય પરિણતિની ધારા પર પ્રગટ કરવાથી મુક્તિનો માર્ગ શરૂ થાય છે. શુભાશુભ વિકલ્પ તે હું નથી, હું એનાથી જુદો ચૈતન્ય તત્વ છું. એ ક્ષણ પૂરતો પણ હું નથી, હું તો શાશ્વત રહ્યો છું. એ ગુણના ભેદ પર્યાયના ભેદ દ્રષ્ટિમાં આવતા નથી, પણ જ્ઞાન બધું જાણે છે. એવો એક દ્રષ્ટિ વિષય કરીને જ્ઞાન બધું જાણે છે, પરિણતિ પોતે સ્વ તરફ ઢળે, વિકલ્પ તોડીને સ્વાનુભૂતિ થાય, નિર્વિકલ્પ દશા થાય, મુક્તિનો માર્ગ છે. એમાં મૂંઝવણનો કોઈ પ્રશ્ન નથી. અહીં અપેક્ષાથી છે, અપેક્ષા સમજી લેવી, એમાં કઈ મુક્તિની પર્યાયને કઈ બાધા આવતું નથી. અપેક્ષા સમજી લેવી, દ્રષ્ટિને મુખ્ય કરી જ્ઞાનમાં જાણીને પર્યાયને શુદ્ધતા પ્રગટ કરવી, એ જ મુક્તિનો માર્ગ છે.
જુદા જુદા વિરોધાભાસી વચનો જોઈએ,
એની અપેક્ષા સમજાતી નથી. કઈ અપેક્ષાને મુખ્ય કરવી, કઈ અપેક્ષા ગૌણ કરવી સમજાતું નથી. એટલે એમાં રોકાય છે. પણ મુક્તિનો માર્ગ દ્રવ્ય દ્રષ્ટિથી થાય છે, અને એમાં પર્યાયની શુદ્ધતા પ્રગટ કરવી છે. મુક્તિને માર્ગે જવું છે ને એમાં એમાં ગોથા ખાવા, એના કરતા એની અપેક્ષા સમજી લેવી. ચૈતન્ય દ્રવ્ય સામાન્ય તત્વ છે, એમાં ગુણના ભેદ પર્યાયના ભેદ એ દ્રષ્ટિ સ્વીકારતી નથી. જ્ઞાન બધું જાણે છે, દ્રવ્યમાં અનંત ગુણ છે, જ્ઞાનમાં બધું છે. દ્રવ્ય ગુણ પર્યાયથી ભરેલું તત્વ છે, એને ઓળખી દેવું અને દ્રષ્ટિ એક સામાન્ય પર કરવી. સ્વમાં એકત્વ બુદ્ધિ પરથી વિભક્ત એવી ભેદ જ્ઞાનની ધારા દ્રવ્ય પર દ્રષ્ટિ કરીને વિકલ્પ તોડીને શુભાશુભ વિકલ્પ વિકલ્પ જાળથી જુદો નિર્વિકલ્પ તત્વ છે ને ઓળખીને સ્વાનુભૂતિને માર્ગે જાવ. પછી આ અપેક્ષા ભેદ શું છે ઈ એને વિચારીને સમજીને સમાધાન કરવું, એને મુખ્યતા આપીને કોને ગણતા આપીને શું છે, એમાં એકાંત નહીં પકડતા એનું શું વસ્તુ સ્વરૂપ છે સમજી લેવું.
18મો અલિંગણનો બોલ ચાલ્યો એમાં
એ અપેક્ષા છે. દ્રવ્ય અખંડ ત્રિકાળ છે, પર્યાય ક્ષણ પૂરતું છે, એને સ્પષ્ટું નથી એમ કહેવાય. દ્રવ્યમાં ગુણ જ ન હોય, દ્રવ્યમાં પર્યાય જ ન હોય તો દ્રવ્ય એકલું તો વેદન શેનું ને સ્વાનુભૂતિ શેની, એમાં અનંતા ગુણ ને જ્ઞાન ને આનંદ શેનું ને એનું વેદન શેનું, એને સ્પષ્ટો નથી, અટતો નથી, કઈ છે જ નહીં એનામાં, તો દ્રવ્ય એકલું સામાન્ય કુટે શૂન્ય છે એવો અર્થ થઈ જાય.
પર્યાયનો સ્વભાવ જુદો અંધારો સ્વભાવ એ ક્ષણ પૂર્તિ છે, તો ત્રિકાળ છે. ભિન્નતાનો જેવો સર્વથા પ્રકારે અપેક્ષાથી ભિન્ન છે, સર્વથા પ્રકારે બધી રીતે ભિન્ન હોય તો દ્રવ્ય પર્યાય વગરનું થઈ જઈને પર્યાય પોતે દ્રવ્ય થઈ જાય એમ સર્વથા પ્રકારે ભિન્નનો અર્થ નહોતો, પણ તું કોઈ અપેક્ષા ભિન્ન, તું સમજ કે તું તારો સ્વભાવ ત્રિકાળ શાશ્વત રહેવાનો અને પર્યાય છે ક્ષણ પૂરતી એમ સમજી, એમાં એ અપેક્ષા સમજી નું છે. સર્વસ્થા તો દ્રવ્ય પર્યાય વગર નથી, દ્રવ્ય એને કહેવાય કે જે દ્રવ્ય ની અંદર ઉત્પાદ હોય, દ્રવ્ય સહિત હોય તે દ્રવ્ય કહેવાય. પર્યાય એ કહેવાય કે જેને દ્રવ્ય નો આશ્રય તે પર્યાય થતો હોય, એ પર્યાય છે. પર્યાય કઈ એવી જાતે સ્વતંત્ર નથી કે એ પર્યાય પોતે એકલી દ્રવ્ય વગર ની પરિણામ એવી પર્યાય નથી, પણ એના સ્વભાવ જુદા છે એ અપેક્ષા એને ભીન કહેવામાં માટે ભીન છે.
જે અપેક્ષા એ દ્રવ્યનો આશય છે તે અપેક્ષા એ દ્રવ્યનો આશય છે, અને જે અપેક્ષા એ પર્યાય દ્રવ્યથી સ્વતંત્ર છે એ અપેક્ષા એ પર્યાય સ્વતંત્ર પર છે.
દ્રવ્ય નો આશ્રય છે પર્યાય ને, દ્રવ્ય નો આશ્રય પણ છે એ પણ છે અપેક્ષા, અને કથન જે સ્વતંત્ર છે એ પણ છે અપેક્ષા. દ્રવ્ય નો આશ્રય છે પર્યાય ને, દ્રવ્ય નો આશ્રય પણ છે એ પણ છે અપેક્ષા, અને કથન જે સ્વતંત્ર છે એ પણ છે અપેક્ષા.
દરેક પર્યાય સ્વતંત્ર પરિણામ છે, એકબીજા એકબીજાને કઈ આશ્રય પરિણામે એમ સ્વતંત્ર પરિણામ, પણ દ્રવ્યને આશ્રય પરિણામ છે એમ પણ અપેક્ષા છે. એ સ્વતંત્ર તદ્દન સર્વથા સ્વતંત્ર, જેટલી પર્યાય એટલા દ્રવ્ય થઈ જાય, તદ્દન સ્વતંત્ર પર્યાય એટલા દ્રવ્ય થઈ જાય. ત્રિકાળ છે, શાશ્વત છે, દ્રવ્ય છે, મુક્તિથી ભરપૂર છે દ્રવ્ય. પર્યાય તો ક્ષણ પૂર્તિ છે, જે ક્ષણમાં જે પરિણામ થઈને આવે એ એટલું છે, એના તો એ ક્ષણ પર્યાય પરિણામે એનાથી અનંત શક્તિથી ભરેલું દ્રવ્ય છે. વિભાવ પર્યાય જુદી વાત છે, સ્વભાવ પર્યાયમાં તો અનંત શક્તિથી ભરપૂર સ્વભાવ પર્યાય તો એમાં જે અનંત જે આવે એટલું વિશ્વનું અનંત દ્રવ્યમાં ભરેલું છે. એ પર્યાયની શક્તિ તો અમુક છે, દ્રવ્ય તો અનંત શક્તિથી ભરપૂર છે. સ્વતંત્ર સત્કારક એક દ્રવ્ય સત્કારક, એમ પર્યાયના સત્કારક અમુક અપેક્ષા ઠીક, બાકી જેવું સ્વતંત્ર દ્રવ્ય છે એવી પર્યાયને તો દ્રવ્યનો આશ્રય છે એ અપેક્ષા તો છે. સત્કારક પોતે દ્રવ્ય ગુણ, પર્યાય પોતે દ્રવ્ય ને પોતાના દ્રવ્યને આધારે પર્યાય થાય છે. પર્યાય એક અંશ છે ને અંશ પોતે દ્રવ્ય છે, એ અંશ ને અંશનો એને સંબંધ છે. પોતાના પરિણામથી થાય એના પ્રદેશ દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ કહેવામાં આવે છે. દ્રવ્ય બધી વાતની દ્રવ્ય ઉપર જ્યાં દ્રષ્ટિ ગઈ ત્યાં બધું એને એને એ બુદ્ધિ બધું એને ગૌણ થાય છે. એની અપેક્ષાએ એને પ્રદેશની ભિન્નતા કહેવામાં આવે છે. બાકી વસ્તુ સ્થિતિ ભિન્નતા હોય બની શકે નહીં. અપેક્ષા સમજવી જોઈએ તો અપેક્ષાની વાત છે, વસ્તુ સ્થિતિ એમ નથી. એના ઉપર એટલું જોર આવે કે બે જુદા દ્રવ્ય છે તો પર્યાય જ દ્રવ્ય થઈ જાય. પર્યાય દ્રવ્યને આશ્રય થાય છે, દ્રવ્યાશ્રય પર્યાય છે. પર્યાય જુદી એક જુદી લટકતી નથી, એ જે અંશ છે દ્રવ્યનું કહે દ્રવ્ય છે, દ્રવ્યની પર્યાય છે. એવી જુદી હોય તો એનો એ પર્યાય દ્રવ્ય થઈ જાય. ની અપેક્ષા સમજ એની એના ઉપર જે જોર એ દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ જોર દેવામાં આવે છે. વસ્તુ સ્થિતિ એટલું જોર આવે તો એ બે કટકા નથી એના. સમજવાનું છે કે પર્યાય જે પરિણતિ થાય છે દ્રવ્યને આશ્રય થાય છે, એ કઈ અધર નથી.
ભાવ આવતો હોય દ્રષ્ટિના વિષય પૂરતો જ મર્યાદિત રહેવો જોઈએ, અથવા જ્ઞાનમાં એમ ખતવણી કરી નાખે
જ્ઞાનમાં એવું લાગે છે. બધી રીતે જુદું મને તો એના સમજવામાં ભૂલ થાય છે, તો પર્યાય જુદી આત્મામાં કઈ છે જ નહીં તો એ તો પરિણામ જ નથી, તો જુદું દ્રવ્ય જ થઈ ગયું તો એને વેદન કોનું. સાધના શું એને બધી દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય શું ઈસેમાં થાય, કઈ છે જ નહીં તો પછી કરવાનું કઈ રહેતું નથી. બધી સમજવું જોઈએ કે દ્રવ્ય દ્રષ્ટિના બળમાં છે, વસ્તુ તેમ નથી. પર્યાય દ્રવ્યના આશ્રય થાય છે. સાધના શું કરવી, સમ્યક દર્શન પ્રગટ થાય છે, સહાનુભૂતિ પ્રગટ થાય છે, બધી પર્યાય છે. વેદન સહાનુભૂતિ ચારિત્ર મુનિ દશા કેવળ જ્ઞાન એ બધું વેદન આપી નથી, વેદન એનાથી જુદું રહી ગયું ને દ્રવ્ય એનાથી જુદું રહી ગયું. હું કઈ વેચતો નથી તો જુદું વેદન થાય છે, તો પછી કોને કરવાનો પુરુષાર્થ કોને માટે કરવો છે? હું કઈ વેચતો નથી સહાનુભૂતિ એ તો બધું જુદું જ વેદાય છે એમ સર્વ બધી રીતે માની લે તો ખોટું થાય છે.
પર્યાય એનું લક્ષ્ય કરે છે,
પર્યાય તો ક્ષણિક થી પર્યાય બનતા કરે, પર્યાય થી જણાય છે, પણ પોતે તો એમાં ગુણો છે, જે જાણવાનો ગુણ છે, એમાં આનંદ નો ગુણ છે, એમાં અસ્તિત્વ એવો ગુણ છે, વસ્તુત્વ છે, એવા અનંત ગુણો, જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, વેદકતા અનુભવ ગુણ છે, એવા એવા અનંત ગુણ જે શબ્દોમાં ન આવે એવા એ પોતે ને જાણતો
એટલે શૂન્ય ભાષે છે. પણ અંતરમાં જો દ્રષ્ટિ કરે તો પોતે શૂન્ય નથી, ગુણોથી ભરેલો છે. અંતરમાં વિકલ્પ તૂટીને જો એમાં લીનતા કરે તો એમાં આનંદ ભરેલો છે, એમાં જ્ઞાન ભરેલું છે. પર્યાયમાં ભલે થાય પણ એ આત્માના અનંત ગુણો છે, એ ગુણો એને ખ્યાલમાં આવે છે. એ પર્યાય દ્રવ્ય છોડીને અધર પર્યાય રહેતી નથી. પર્યાય તે દ્રવ્યની ચૈતન્ય જ પર્યાય છે. પર્યાયનું વેદન ભલે પર્યાયનું થાય પણ એ દ્રવ્ય એમાં જણાય છે, એને દ્રવ્યનો સ્વભાવ જણાય છે. દ્રવ્ય કેવું છે, દ્રવ્યમાં અનંત ગુણો છે. કોઈ અપેક્ષાએ આત્મા એ દ્રવ્ય છે, એમાં જ્ઞાન દર્શન ચારિત્ર આદિ અનંત ગુણો છે, એટલે પર્યાય એને જાણે છે. પણ એટલે દ્રવ્ય એટલે કોઈ વસ્તુ જ નથી કે એ હાવ શૂન્ય વસ્તુ છે, એવું નથી. એમાં ગુણો ભરેલા છે, જેમાં ભૂતગળમાં વર્ણ ગંધ રસ બધું છે. તો એ છે તો એટલે એ ભૂતગળ તે રૂપ છે, પણ એ વર્ણ રૂપે પરિણમે, રસ રૂપે પરિણમે, એ બધેની પર્યાય છે. કેરી ખાટા રૂપે પરિણમે, મીઠા રૂપે પરિણમે, એ બધેની પર્યાય. પણ એ ગુણો કોના છે, કેરીના ભૂતગળના. એમ આત્મા જ્ઞાન રૂપે પરિણમે, આનંદ રૂપે પરિણમે, એ બધી એની પર્યાયો. પણ પરિણમનાર કોણ છે, એ પોતે ચૈતન્ય વસ્તુ છે, એક વસ્તુ છે, એની પર્યાયો છે. પર્યાયમાં જણાય પણ એ ચૈતન્યની પર્યાય છે. એટલે એ પર્યાય પોતે દ્રવ્યને જાણી શકે છે, દ્રવ્યના ગુણોને ખ્યાલમાં લઈ શકે છે. વેદનમાં એને આવે છે કે આ ગુણો આવા છે એમ. ભલે પર્યાયનું વેદન ભલે પર્યાયમાં થાય પણ એ જાણે છે દ્રવ્યને. એ દ્રવ્યની પોતાની પર્યાય છે, બીજાની નથી, કઈ અધર લટકતી નથી પર્યાય. જેમ પૂતગળ પોતે વર્ણ રૂપે પરિણમે, રસ રૂપે પરિણમે, ખાટું ખારું, તે કોઈ પૂતગળ પરિણમે એટલે પૂતગળની પર્યાયો થાય. પણ પરિણમનાર પૂતગળ છે. એમ ચૈતન્ય પર્યાય થાય, જ્ઞાન રૂપે, દર્શન રૂપે, ચારિત્ર, ચૈતન્ય પોતાની પર્યાય છે. એ પર્યાય કઈ અધર નથી થતી,
જુદી નથી
પર્યાય, જુદી નથી દ્રવ્ય. એટલે પર્યાયનો સ્વભાવ એમ જુદો કે એક ક્ષણિક છે ને એક શાશ્વત છે. પણ એ પર્યાય ચૈતન્ય આત્માની પોતાની, એનાથી જુદું નથી. એટલે આત્માને આધારે પર્યાય પરિણમે છે, કેમ કે નિરાધાર નથી પરિણમતી, આત્માને આધારે છે. તો પછી પર્યાય ને દ્રવ્ય બે કટકા થઈ ગયા. તો એ પર્યાય તો ક્ષણિક, તો એક ક્ષણિક વહી જાય પછી કોનું વેદન રહે. આત્મા શાશ્વત છે, એમાંથી બીજી બીજી પર્યાયો આવ્યા જ કરે છે. તે જાતની જ્ઞાન ની જ્ઞાન રૂપે, ચારિત્ર ને ચારિત્ર રૂપે, વેદન ની વેદન રૂપે, અનુભવ નવી નવી પર્યાયો એ ચૈતન્ય દ્રવ્ય માંથી આવ્યા જ કરે છે. જેમ પાણીમાં મોજા થયા કરે એમ ચૈતન્ય માંથી ગુણો ની પર્યાયો આવ્યા જ કરે છે. હીરામાં જે ચમક થયા કરે એમ આત્મા માંથી નવી નવી પર્યાયો આવ્યા જ કરે છે. એ પર્યાયો ચૈતન્ય માંથી આવે છે, આત્મા માંથી આવે છે. પર્યાય ક્ષણિક ને દ્રવ્ય એમ આવે ને ત્યાં એમ સમજ્યું કે દ્રવ્યની પર્યાય છે. કોઈ અપેક્ષા એના ભેદ ની વાત આવે તો એ કઈ અપેક્ષા ભેદ છે, સર્વથા ભેદ નથી દ્રવ્ય ગુણ પર્યાય. એને લક્ષણ ભેદ, સંખ્યા ભેદ એમ એવી રીતે ભેદ છે. અભેદ દ્રષ્ટિ ની અપેક્ષા એ જુદું કહેવાય. પણ એ દ્રવ્ય, એ દ્રવ્ય ની સર્વથા જુદું ના સમજવું કે બે કટકા વસ્તુ ના લક્ષણ થી જુદું, એવી રીતે સંખ્યા જુદી, સ્વભાવ જુદો, પણ એ વસ્તુ જુદી નથી થતી એમ અપેક્ષા.
બરોબર.